તારીખ 20/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 709 અને 710 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 411
થયો. અહીંયા બે પ્રકારની વાત કરી છે. એક તો જ્ઞાન લક્ષણ વડે, જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી 708 જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતન સત્તા છે એમ નિર્ણય થયો. એ ખ્યાલ વાળો વિકલ્પ વાળો નિર્ણય થયો. પણ કોના આધારે? કે જ્ઞાન લક્ષણ ના આધારે, ચેતન સત્તા ના આધારે નિર્ણય થયો, રાગ ના આધારે નહી. અનાદિની પરિણમનમાં રાગની મુખ્યતા છે અને જ્ઞાન ગૌણ થઈ ગયું છે એટલે ચુકાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે, વિસ્મૃત થઈ ગયું છે. જ્ઞાન સ્વરૂપે છું એવું ભાન નથી, એનાથી અહીંયા ફેર એટલો પડ્યો કે જે જ્ઞાનમાં, જે રાગમાં મુખ્યપણે હું પણ વર્તતો હતો એને ગૌણ કરીને જે જ્ઞાન લક્ષણથી ચેતન સત્તાને ખ્યાલમાં લીધી એમાં મુખ્યતા કરી લીધી, ચેતનાની મુખ્યતા કરી લીધી. કાર્યની સિદ્ધિનો તમામ આધાર મુખ્યતા ગુણતા ઉપર રહે છે. આ સિદ્ધાંત છે. બહારમાં પણ અનેક વિષયનું જાણપણું, અનેક કાર્યો, અનેક પદાર્થો બધું હોય છે, હયાતી તો બધી હોય છે, પણ જેની મુખ્યતા કરવામાં આવે છે તે કાર્યની સિદ્ધિ થાય છે, અથવા તે કાર્યમાં કાર્યાન્વિત પણ થાય છે. સફળ થવું, નિષ્ફળ થવું એ તો બહારના પદાર્થમાં જીવના પરિણામને આધીન નથી, પણ કયા કાર્યમાં કાર્યાન્વિત થાય છે કે જેની મુખ્યતા કરવામાં આવે છે તે કાર્યમાં. અહીંયા પણ મોક્ષ માર્ગમાં એ જ સિદ્ધાંત છે કે જો જ્ઞાનને એટલે ચેતનાને એટલે સ્વરૂપને જો મુખ્ય કરવામાં આવે તો ચૈતન્યનું શુદ્ધ કાર્ય થાય છે, ચૈતન્યના પ્રયોજનનું, ચૈતન્યનું સુખરૂપ પ્રયોજન છે તેવું પ્રયોજનભૂત કાર્ય થાય છે, અને રાગની મુખ્યતામાં દુઃખનું કાર્ય થાય છે.
બરાબર.
એના ફળમાં ચાર ગતિમાં જન્મ મરણ થવાનું કાર્ય થાય છે. એ નિર્ણયથી ફેર પાડ્યો. એક નિર્ણય તો એ પ્રકારે થયો કે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતન સત્તા છે એમ નિર્ણય થયો. બીજું, જાણવા દેખવા વાળી વસ્તુ છે તે વડે એટલે તેના અનુભવ વડે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા, તેના અનુભવ વડે, તેના અનુભવથી સુખનો અંશ પ્રગટ થયો, તેને અનુભવતા સુખનો અંશ પ્રગટ થયો, ત્યારે જેવો આત્મા અનુભવમાં આવ્યો તેવો જ છું એવો પ્રતીતિ સહિતનો નિર્ણય થયો. પહેલા નિર્ણયમાં હજી પ્રતીતિ નહોતી ભળી, પણ ઊંધી પ્રતીત હતી એના ઉપર ફટકો પડ્યો, એ નબળી પડી ગઈ. અને જ્ઞાન જોર કરવા માંડ્યું. જે નિર્ણય થયો એવો નિર્ણય બળરૂપ જ્ઞાન જોર કરવા લાગ્યું. જ્યાં સુખનો અંશ પ્રગટ થયો નિર્વિકલ્પ અનુભવમાં, ત્યારે પ્રતીતિ નિર્ણયની સાથે પડે. ત્યારે સુખનો અંશ પ્રગટ થયો ત્યારે ચેતન સત્તાનો નિર્ણય થયો, નિશ્ચય નિર્ણય થયો, આખરો નિર્ણય છે. એ નિર્ણય એવો છે કે અનુભવ સહિતનો છે, તેથી એ મોક્ષ માર્ગમાં પ્રવેશ સહિતનો નિર્ણય છે. પહેલામાં હજી મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી. એમ આત્માનું વેદન કેમ થાય કે નિર્ણયપૂર્વક વેદન થાય, ઓળખાણપૂર્વક અનુભવ થાય, એ વાતનું સમાધાન કર્યું છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે, જ્યારે આત્માનો અનુભવ છે ત્યારે, અનુભવ વર્તતો હોય ત્યારે, શુદ્ધોપયુક્ત હોય ત્યારે, એમ કેવું છે, બાહ્ય વેદનાનો અનુભવ હોતો નથી. વેદના હોય પણ વેદનાનો અનુભવ ન થાય. જેમ સંગીત વાગતું હોય ત્યારે સંગીતની ઉપસ્થિતિ છે પણ ઉપયોગ ન હોય, ઉપયોગ જોવામાં હોય, ઉપયોગ વાંચવામાં હોય, ઉપયોગ ખાવામાં હોય, ઉપયોગ સંભળવામાં હોય, તો બહારનો અવાજ છે એ હોવા છતાં જ્ઞાન ગોચર થતો નથી, સંભળાતો નથી. કેમ કે છદ્મસ્થના ઉપયોગની એવી પાંગળી સ્થિતિ છે સર્વ છદ્મસ્થ જીવોને, એક બારમાં સ્થાન પર્યંત કેવળ જ્ઞાન થયા પછી છદ્મસ્થ પણ નથી. કે છદ્મસ્થનો જ્ઞાનનો ઉપયોગ એક કાળે એક જ વિષયને અવલંબી શકે, વિષય કરી શકે, એક સાથે બે વિષયને ભિન્ન ભિન્ન પ્રકારે એ વિષય નથી કરી શકતો ઉપયોગ. તો જ્યારે આત્માનો અનુભવ છે ઉપયોગમાં, ત્યારે પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપસ્થિત હોવા છતાં તેનો અનુભવ તો ન થાય, પણ શરીરમાં વેદના છે એટલી નજીકની ચીજ છે કે જે બીજું બધું ભૂલાવી દે છે. માણસ એમ કહે છે કે વેદના બેચેની અસાતા એવી છે કે કાંઈ ગમતું નથી. કોઈ કહે કે તમને ફલાણું તો ભાવે છે, તો કે અત્યારે એ ભાવતું નથી. તમને ફલાણું તો રમવું ગમે છે, કે અત્યારે એ નહીં થાય. તમને સંગીત સાંભળવું ગમે છે, કે એ નથી ગમતું. જે રૂચિના વિષયો હોય છે એમાં પણ અણગમો થાય છે. વેદના એક એવી નજીકની ચીજ છે વેદનમાં, કે બીજા બધા સુખના નિમિત્તો સુહાતા નથી. તો અહીંયા કહે છે કે એની ઉપરવત પણ આ એક કાર્ય છે. વેદના એવી ચીજ છે કે એમાં એ વેદનામાં બીજો કોઈ ભાગ પડાવી શકતો નથી. નથી રૂપિયા થોડી વેદના લઈ લીધું કે ભાઈ પૈસા ઘણા છે માટે થોડીક વેદના એને ઓછી થવી જોઈએ પૈસા વાળાને, એવું કઈ નથી. શરીર સુંદર છે માટે એને વેદના ઓછી થવી જોઈએ, કેમ નથી. કુળ ઊંચું છે માટે વેદના ઊંચી થવી જોઈએ, કોઈ કામમાં નથી આવતો. સગા વાલા ઘણા છે, સંબંધીઓ ઘણા છે માટે વેદના ઓછી થવી જોઈએ, આબરૂ બહુ મોટી છે માટે વેદના ઓછી થવી જોઈએ, કાંઈ કામમાં ના આવે. પૈસો, કીર્તિ, આબરૂ, સગા સંબંધી, સ્નેહી, મિત્રો, મકાન, વૈભવ, ઝવેરાત, કોઈ વેદના નથી લઈ શકતો. અને તેથી વેદના થાય ત્યારે જીવ લાચારી અનુભવે છે. સંસારમાં જીવ લાચારી અનુભવે છે, અરે રે બધું છે પણ એક આ વેદના મટતી નથી. કેટલાકને વેદના એવી લાંબા કાળ સુધી શરૂ થયા પછી મટે નહીં, ત્યારે એને એમ થાય કે આ બધું છે પણ આ વેદના મટે નહીં, એનું હું વેદના કોઈ લઈ શકે નહીં. એનું શું એ એક જ ચીજ એવી છે કે જેની પાસે કર્તૃત્વ બુદ્ધિ વાળો માણસ પણ હારી જાય છે કે કઈ કરી શકાતું નથી. નહીતર તો જીવને કર્તૃત્વ બુદ્ધિ એવી છે કે આમ પ્રતિકૂળતા થાય તો એની સામે આમ કરવું, આમ પ્રતિકૂળતા થાય તો એની સામે આમ કરવું, બધી ગોઠવણ કરી રાખે. એનું ચાલે તો બધી સગવડ કરી રાખે ને બધી ગોઠવણ કરી રાખે કે આમ થાય ત્યારે આમ કરવું, ઠંડી પડે ત્યારે હીટર ચાલુ કરવું, ગરમી પડે ત્યારે એર કન્ડિશન ચાલુ. કે શરીરમાં ગમે તેવી વેદના શરૂ થાય અને ફડાક દઈને અંદરમાં જ્ઞાતાને પકડે, વેદના ગાયબ. આવે છે ને બાકી મિયા ઘર આવે છે, આંગળી અડાડે ત્યાં મટી જાય. હા, રગ તરગ થાય ને તો એ અંગૂઠો ખેંચે છે. એક એવો પ્રયોગ કર્યો હતો, એક બે ને ત્રણ એમ કે જોજો તમારે હમણાં એક હું ત્રણ બોલીશ ને ત્યાં તમારી વેદના ખલાસ થઈ ગઈ છે એક જ સેકન્ડમાં. એ વખતે અંગૂઠું બરાબર કે આંગળી એક પગની પકડી ને એવો ઝાટકો મારીને ખેંચે કે એ ઝાટકામાં થોડી વેદના વધી જાય એક સેકન્ડ પૂરતી, પણ પછી જે વેદના જે ચાલુ હોય એ મટી ગઈ હોય કે જુઓ તમને વેદના નથી. એ તમારી રગ જે ચડી ગઈ હતી ને દુખાવો થતો હતો એ ખેંચાઈને ઉતરી ગઈ છે. આ બધી વિદ્યાઓ છે, એ પણ બધી વિદ્યાઓ છે. એ આ તો એવું છે કે એમાં તો હજી ફેલ પણ જાય, અને અશાતાનો ઉદય હોય તો એ બધી કરામત છે, એ બધી નકામી નીવડે છે. પણ આ રામબાણ ઉપાય છે અને તે પોતાને સ્વાધીન છે. કોઈ કળાકારને બોલાવવાની જરૂર નથી, કોઈ કિમિયાગરને બોલાવવાની જરૂર નથી, પરાધીનતાની જરૂર નથી. પોતે અંદરમાં સીધો પોતાને સંભાળી લે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા, એટલે વેદના વેદનામાં અને પોતે વેદનાથી બહાર. આમ છે રામબાણ ઉપાય છે, નિષ્ફળ ન જાય એવો ઉપાય છે. કહે છે કે અનુભવ હોય છે ત્યારે તો વેદનાનો અનુભવ હોતો નથી, વેદના હોય તો પણ એનો અનુભવ હોતો નથી. આત્મા આનંદ કંદ શુદ્ધ છે એની રમણતા થતા ગમે તેવા પરિગ્રહના ગંજ હોય પણ તેનું વેદન હોતું નથી. પરિગ્રહના ગંજ હોય અથવા પ્રતિકૂળતાના ગંજ હોય તો પણ એનું વેદન થતું નથી. બે અનુકૂળતા ને પ્રતિકૂળતા બે નું વેદન થતું નથી કોઈ પણ પ્રકારના સંયોગ. પોતે જે આનંદ સ્વરૂપે છે, પોતાનું જ્યાં અંદર આનંદનું વેદન આવ્યું ત્યારે અંતરની રમણતામાં સ્વરૂપની રમણતા વાળા પરિણામમાં ગમે તે પ્રકારમાં બહાર પ્રતિકૂળતા હોય, ગમે તે પ્રકારની અનુકૂળતા હોય, એ અનુકૂળતા એને અનુકૂળતા નથી, પ્રતિકૂળતા એને પ્રતિકૂળતા નથી. આમાં શુદ્ધિ અશુદ્ધિ નથી ને, પરિગ્રહના બદલે પ્રતિકૂળતા નથી. પ્રતિકૂળતા વધારે બંધ બેસે, કેમ કે વેદના તો જીવને પ્રતિકૂળતાની વિશેષ ખૂંચે છે. પરિગ્રહ નું વેદન તો એને કલ્પનાથી સુખ માની લીધેલું છે, એટલે એ તો એને ગમે છે, એટલે એમાં એને કઈ તકલીફ નથી. પણ પ્રતિકૂળતા હોય અને સામાન્ય પ્રતિકૂળતા નહીં પણ પ્રતિકૂળતાના ગંજ હોય તો પણ એનું વેદન હોતું નથી, કેમ કે એને ભિન્નપણું વિચારતા, ભિન્નપણું માનતા, ભિન્નપણું સ્વીકારતા, એ ભિન્નપણું પરિણમન રૂપ થઈ ગયું, જ્યાં અંદર જુદો પડી ગયો, યોગ સ્વરૂપની રમણતામાં ગયો અને પોતાના નિજાનંદને અનુભવવા લાગ્યો, ત્યાં પરપદાર્થો પરપદાર્થમાં હતા, પ્રતિકૂળતાઓ પ્રતિકૂળતામાં હતી, શરીર શરીરમાં છે. વાસ્તવિકપણે પણ એ કોઈ પદાર્થોની કે પ્રતિકૂળતાની સત્તા હયાતી આત્માને વિશે તો હતી જ નહીં. ઉપાધિથી એને પોતાને પોતે વેદતો હતો, શરીરની અસાતા વેદનાની ઉપાધિનું દુઃખ છે, વેદનાનું દુઃખ નથી. કહેતા કે નરકમાં નારકીને નારકીની પ્રતિકૂળતાઓ રોગ મારવું તાળવું છેદવું ભેદવું એનું દુઃખ નથી, પણ મને છે એનું દુઃખ છે. દુઃખ શેનું છે? મને છે એનું દુઃખ છે. ત્યાં સમ્યક દ્રષ્ટિને દુઃખ નથી, એનું કારણ કે એ મને છે એમ નથી, એને ફેરે છે. સમ્યક દ્રષ્ટિ નારકીમાં હોય છે, થાય છે ત્યાં સમ્યક દર્શન, પણ નવું થાય છે. સાતમી નારકીમાં તો કોઈ લઈને ન જાય, ત્રીજે થી નીચે તો કોઈ લઈને જાય નહીં, ચોથે થી કોઈ સાદી ન હોય ત્યાં નવું સહિત ન જાય, ત્યાં નવું જ ઉત્પન્ન થાય. ચોથી નારકીમાં પાંચમીમાં છઠ્ઠીમાં સાતમીમાં એ દુઃખ એને મટી ગયું ત્યારથી. જે કઈ દુઃખના ગંજ છે બહારમાં ઘણા પ્રકારે છે, વિશેષ પ્રકારે છે, એ બધું એને ગયું. અને આત્માના સુખમાં એ બસ પોતાનો જેટલો કાળ છે એ આત્માના સુખમાં નિર્ગમન કરે છે. આયુષ મોટું છે તો પણ એ જાણે છે કે હવે મને વાંધો નથી. જેમ કોઈ અભેદ કિલ્લામાં પ્રવેશ કરી ગયા પછી કિલ્લાની અંદર સુરક્ષિત છે, એવી જેને પ્રતીતિ છે એને ભય શો અને દુઃખ શું, એમાં અભેદ કિલ્લામાં આવી ગયા કે આત્મા અછેદ્ય અભેદ્ય અવ્યાબાદ સ્વરૂપે છે. હવે મને ભય છો ને ખેદ છો વિકલ્પ છો, કોઈ પ્રતિકૂળતાઓ મને નથી, આ જે કઈ છે તે બધી બહાર છે, મારાથી બધું બહાર છે, મને નથી. આ મને નથી એનું દુઃખ નથી, મને છે એનું દુઃખ છે. બસ એમ ચાલે, પરિસરના ગંજ હોય, રમણતા થતા ગમે તેવા પરિસરના ગંજ હોય, આગ્રહના બધે સ એક અક્ષરની મિસપ્રિન્ટ થાય, આખા શબ્દની મિસપ્રિન્ટ થવી ઓછી છે, પરિશ્રમ થાય છે, સુધારી નાખો. આપણે પરિશ્રમના બંધ હોય ચારિત્રની વાત લેવી છે ને. બીજું શું છે કે આત્માનો નિર્વિકલ્પ અનુભવ મુનિઓને ક્ષણે ક્ષણે છે. ચોથે અને પાંચમે ગુણ સ્થાને એટલો જલ્દી જલ્દી નિર્વિકલ્પ ઉપયોગ થતો નથી, અથવા વેદના શરૂ થાય તો જ્ઞાનીને નિર્વિકલ્પ ઉપયોગ આવે જ, એવું નથી, પણ ભેદ જ્ઞાન ની ધારા હોવાથી અંદર માફી નરી જાય છે અને ઉપયોગ જોડાય છે એટલું દુઃખ પણ થાય છે. પણ મુનિ જે ચારિત્રવંત છે, જેને શુદ્ધ આત્માના રમણતાનું આચરણ ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ દિશા ઉપયોગમાં જાય છે, એને જાણે કે પરિશ્રમનું કે આ કોઈ વેદનાનું વેદન જ નથી. એમના માટે, મુનિરાજ માટે એમ કહેવાય છે કે દેહ હોવા છતાં દેહનો ઉપયોગ જાણે રહ્યો નથી, ખલાસ થઈ ગયો છે. અલ્પ છે એ નહીવત છે, એટલો બધો અલ્પ છે કે જાણે એમને ઠંડી ગરમી રોગ પ્રતિકૂળતા સહન કરવી પડે છે એ વાત નથી. બાહ્ય દ્રષ્ટિ જીવો એમ માને છે કે મુનિઓને સહન કરવું પડે છે ઘણું, પણ ખરેખર જે મુનિ છે એને સહન કરવું પડે છે એ વાત હતી નથી. એ આનંદ કંદમાં મસ્ત છે. રોગ થી શરીર ક્રશ પણ થયું હોય, કેમ કે એ તો શરીર તો શરીર ધર્મ પ્રમાણે કામ કરે, તો પણ મુનિને એના આનંદમાં કોઈ ફેર નથી. એ તો ક્ષણે ક્ષણે પોતાના આનંદની અંદર ડૂબકી માર્યા જ કરે છે અને બહાર આવે છે તો એ ઉપયોગ એટલો બધો ઉપર છલ્લો થયો છે, એટલો બધો અલ્પ રહી થઈ ગયો છે કે એને નૈવત ગણવામાં આવે છે કે જાણે દેહનો ઉપયોગ જ નથી. એટલે પદ્મપ્રભુ મનદેવ મુનિરાજ એમ લખે છે કે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, એને પણ પરિગ્રહ કરી દીધો, કારણ કે એ પણ એને રાખવો નથી, એની પણ પકડ કરવી નથી, ત્યાં પણ ઉપયોગ રોકાતો નથી. શરીર છે એમ જ બીજા સંયોગો છે, પણ શરીર એક એવો સંયોગ છે કે જેને આયુષ પર્યંત આત્માથી દેહનું છૂટા પડવાનું કોઈ પણ અન્ય સાધનથી સંભવિત નથી. કોઈ એમ કહે કે હું આપઘાત કરીને મૃત્યુ કરી શકું છું, મારે એ વાત ખોટી છે. બીજાનું કરવાનો તો પ્રશ્ન નથી, પણ પોતાનું પણ એ કરી શકતો ન તો કશાય પરિણામ દ્વારા એ કાર્ય થઈ શકે છે, દેહ ને આત્મા ને ક્ષેત્રથી જુદા થવાનું, કે ન તો નિષ્કશાય પરિણામ દ્વારા એ કાર્ય થઈ શકે છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય અરિહંત ભગવાનને, છતાં આયુષ પર્યંત દેહ નો સંયોગ રહેશે. ઋષભદેવ ભગવાન 80 લાખ પૂર્વ ગ્રહસ્થ અવસ્થામાં રહ્યા અને 1 લાખ પૂર્વ, 84 લાખ પૂર્વ નો આયુષ હતો અને 1 લાખ પૂર્વ અરિહંત અવસ્થામાં રહ્યા. તો સિદ્ધ અવસ્થા ક્યારે થશે એ જ્ઞાન તો પહેલે સમયે થઈ ગયું છે અરિહંત અવસ્થામાં, અને દેહ નો પરિગ્રહ એમને ગમ્યો છે માટે રાખ્યો છે એમ તો કહી શકાય એવું નથી, કેમ કે સંપૂર્ણ નિર્મોહી દશા છે. બીજા જીવોને ઉપદેશ દેવા માટે તો રાખ કર્યું છે કે નહીં, કે એટલો મોહ પણ એમને રહ્યો નથી કે લાવ બીજાને બોધ, મારા ઉપદેશ થી ઘણા જીવો બુજવાના છે માટે રોકાઈ જાઉં. તો પછી 1 લાખ પૂર્વ ને એટલે 2 લાખ પૂર્વ રોકાઈ જાય, 3 લાખ પૂર્વ રોકાઈ જાય, ઘણાનું હિત થઈ જાય કે ન થઈ જાય એ વાતમાં કઈ છે. એ તો તે કાળે જેની લાયકાત પાકી હતી એ આવી ગયા, એ આવી ગયા. પાત્ર હતા પણ લાયકાત નહોતી પાકી, નો આવ્યા તો નો આવ્યા, મરી થી એમના કુટુંબમાં પૌત્ર છે એમના, તો પણ ન આવ્યા તો ન આવ્યા. મિત્ર પાત્રતા તો ગર્ભિત હતી, નવી તીર્થંકર છે આ 24મીના, તે 24મીના આ આદિ પ્રથમ તીર્થંકર ને આ અંતિમ તીર્થંકર છે. છતાં એ કાળે પાત્રતા ન પાકી હોય તો ના પાડી દઈએ, નહીં આવું. ઠીક, આ જીવ સ્વતંત્ર છે એની વાત છે. નિહાલભાઈ કેટલો સ્વતંત્ર છે, શું કરવા ના પાડતો હશે, કોઈ કારણ નહીં. એને તે કાળે તે રૂચતું નથી, એ વાત 100% છે. શું કરવા રૂચતું નથી કે એ પોતે સ્વતંત્રપણે એમ ચાલે છે કોઈને કારણે, પણ કર્મનો ઉદય એમ કરાવતો હશે કે નહીં, એવું કઈ છે. પોતે જોડાય ત્યારે કર્મ નો ઉદય કહેવાય, ન જોડાય તો કર્મ નો ઉદય એના ઘરે રહી ગયો. જોડાવા માટે પણ એ સ્વતંત્રપણે જોડાય છે, અને નહીં જોડાવા માટે પણ એની સ્વતંત્રતા અબાધિત છે, એવો એનો સ્વભાવ છે, એવું એનું સ્વરૂપ છે. જેણે ચારિત્રને કષ્ટરૂપ માન્યું છે એ ચારિત્રના સ્વરૂપને સમજતો નથી. જેણે ચારિત્રને કષ્ટરૂપ માન્યું છે કે ચારિત્ર એટલે લોઢાના ચીણ્યા ચાવવા જેવું છે, કે છે ને મીણના દાંતે લોઢાના ચીણ્યા ચાવવા જેવું છે, એટલે બહુ કઠણ છે, એ ચારિત્રને સમજ્યો નથી. એકમ સુહી મુનિ વિતરાગી, એક વિતરાગી મુનિ જગતમાં સુખી છે, એને દુઃખ માનવું એને કષ્ટ માનવું સમજ્યો નથી. મુનિ દશાને એ સમજ્યો નથી, એ પોતાના માપે માપે છે. ભૂખ લાગીને ખાવાનું મળ્યું તેથી હું દુઃખી થયો, પહેરવા ઓઢવા વસ્ત્ર ન મળ્યા તેથી હું દુઃખી થયો, મારી અનુકૂળતાઓ ન રહીને ન સચવાય માટે હું દુઃખી થયો, એવું એ મુનિરાજ માટે માને છે. સંપ્રદાયમાં તો આમ જ ચાલે છે ને, જો આ ઉઘાડા પગે ચાલવું, પાણી પીવા, ઉનાળો હોય મજાનું ઠંડુ પાણી ગળાને ગમે, ટાઢું પાણી હોય એમાં ઠાકરનું પાણી હોય લ્યો, ઠીક, ઉનાળામાં ઠાકર ઠંડી ને, પાણી ઠંડુ, ઠાકર ઠંડી, વરિયાળી ઠંડી, આ બનાવે છે કે નહીં, દ્રાક્ષ નાખે ને, વરિયાળી નાખે ને, ગુલાબ નાખે ને, કઈક કરે છે. આપણે તો બધું કરી શકીએ ને કઈ છે, માટે દુખી ને આપણે સુખી, એ વાત ખોટી છે. ગુરુદેવ તો કહેતા આ શેઠિયાઓ બિચારા કરોડપતિ બિચારા દુખી છે એમ, કે બિચારા કે આ શેઠિયાઓ કરોડપતિ બિચારા દુખી છે, દુખના ડુંગરામાં દબાઈ ગયેલા છે એમ કે. લાંબી લાંબી મોટરોમાં બે છે પણ અંદર માં હોળી હગે છે એમ કે, આમ કેતા. એ મોટર માં નથી બેઠો, એની છાતી ઉપર મોટર બેસી ગઈ છે એમ કે. એના પરિણમન ને જોવે છે કે આકુલતા માટે બિચારા દુઃખી છે, અને મુનિરાજ નિરાકુલ શાંતિ માં છે, અંદર થી આનંદ ના ફુવારામાં નીચે બેઠેલા, બહાર માં ભલે તડકામાં બેઠેલા દેખાય, બળબળતા ઉનાળામાં જંગલમાં પગડામાં આવણી લુવાતી હોય છે ને, એ અંદર માં શાંતિ ના ફુવારા નીચે બેઠેલા, પાણીના ફુવારાની છે, બે ના શાંતિના ફુવારાની છે, આનંદ ના ઉભા અને આનંદ ની ભરતી આવે છે દરિયામાં, આનંદ ના દરિયો ભરતી માં આવે છે, એવી દશાઓ છે. એને કષ્ટવાળી દશા માનવી, એ દશાને સમજ્યા નથી, એને ખબર નથી કે અંદર માં દશા શું હોય છે. તે સમજતો નથી, તે અજ્ઞાની છે, તે ચારિત્ર ને ગાળ દે છે, સુખ ને દુઃખ ગણે છે, ચારિત્ર ને એ ગાળ દેવા જેવું છે, અવર્ણવાદ કરે છે. અવર્ણવાદ નો સીધો અર્થ એ થાય છે કે જેનામાં જે દોષ નો હોય તેનામાં તે દોષ નું આરોપણ કરવું, તેને અવર્ણવાદ કહે છે. અવર્ણવાદ ની પરિભાષા છે, વ્યાખ્યા છે. તો કહે છે કે ચારિત્ર તો સુખમય છે, આનંદમાં જમાવટ છે, એનું નામ ચારિત્ર છે. એને દુઃખરૂપ માનવું એ તો ચારિત્ર નો અવર્ણવાદ થયો. એ ચારિત્ર ને સમજ્યો નથી, પણ એ ચારિત્ર નો અવર્ણવાદ થઈ ગયો. ગુરુ શાસ્ત્ર નો પણ અવર્ણવાદ કરે છે, ઠીક, કેમ કે ગુરુ છે એ આનંદમય છે. એમણે દેવ અને ગુરુએ કહેલા જે ચારિત્રના અંગેના શાસ્ત્રો છે એ શાસ્ત્રથી વિરુદ્ધ કહે છે. તેથી શાસ્ત્ર વિરુદ્ધતાથી દેવ કહે છે, અને ગુરુ તો પોતે જ ચારિત્રમાં બિરાજે છે, એને એનાથી વિરુદ્ધ કહેવાય, તો એની ચોખ્ખી સિદ્ધિ વિરુદ્ધતા થઈ. દેવ અને શાસ્ત્ર ની તો ઇનડાયરેક્ટ વિરુદ્ધતા થઈ, ગુરુ ની તો સિદ્ધિ ડાયરેક્ટ વિરુદ્ધતા થઈ. એ તો પોતે જ ચારિત્રવંત છે, ચારિત્ર નું પદ ગુરુ ને લાગુ પડે છે. ભગવાન તો ચારિત્ર, એટલે દેવ ગુરુ શાસ્ત્ર નો એમાં અવર્ણવાદ છે. ચારિત્ર ને કષ્ટરૂપ માનવું એમાં દેવગુરુ શાસ્ત્ર નો અવર્ણવાદ છે. અને એમ માનતા દર્શન મોહની અને બાંધે છે, આઠે કર્મ બંધાય છે, પણ મુખ્ય પ્રકૃતિ એમાં દર્શન મોહની ની છે. દર્શન મોહ બંધાય છે, ત્યાં મિથ્યાત્મ બંધન થાય છે, વિશેષપણે તીવ્રપણે, કેમ કે ત્યાં ગ્રહિત મિથ્યાત્વ નો પ્રસંગ છે. આમ તો તમામ મિથ્યા દ્રષ્ટિ જીવો મિથ્યાત્વના ઉદયમાં જોડાતા હોવાની લીધે એને નવું મિથ્યાત્વ કર્મ દર્શન મોહની બંધાય છે, ન બંધાય એવું ન બને. મોહની દર્શન મોહની ને ચારિત્ર મોહની બે બંધાય, કેમ કે દર્શન મોહ છે ત્યાં ચારિત્ર મોહ તો છે, એટલે દર્શન ચારિત્ર બે બંધાય મોહમાં. જ્ઞાન ને આવરે એવું પણ થાય, જ્યાં મોહ હોય ત્યાં જ્ઞાન અવરાય, અવરાય ને અવરાય, એટલે જ્ઞાનાવરણી બાંધે, દર્શનાવરણી બાંધે, મોહની બાંધે, અને પોતાના સ્વરૂપના આનંદના ઉપભોગમાં પોતે અંતરાય નાખતો હોવાથી અને અંતરાય પણ બંધાય, આઠે કર્મ બંધાય. પણ આ તો ઘાટી છે ચાર, એમાં દર્શન મોહ છે એ સૌથી વધારે ખરાબ છે, અનિષ્ટ છે, એનો અહીંયા તીવ્ર બંધ થાય છે. એટલે એમ કહ્યું કે દર્શન મોહ ની એને બાંધે છે, ગ્રહિત મિથ્યાત્મપણે એ તીવ્રપણે દર્શન મોહ નો બંધ કરે છે.
દર્શન મોહ ન બંધાય
એને દેવ ગુરુ શાસ્ત્ર નું જીવું ચોખ્ખું અવર્ણવાદ વિનાનું જે સ્વરૂપ છે એમાં દોષારોપણ થાય, એવું નિર્દોષ સ્વરૂપ છે એવું જાણું, એવું સ્વીકારું, એવું માનવું, એ દર્શન મોહ ત્યાં મંદ થાય. પછી આત્માનું સ્વરૂપ જેવું છે તેવો નિશ્ચય કરવો, એ નિશ્ચય કરતા દર્શન મોહ મંદ થશે. અને એ નિશ્ચયના ફળમાં અનુભવ કરતા દર્શન મોહ પછી બંધાશે સમ્યક્ત્વ મોહની પ્રકૃતિ ઉદયમાં આવ્યા છે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિને શાયકને એ પ્રશ્ન નથી પણ અત્યારે આ કાળે શાયક નથી કોઈને એક સૂક્ષ્મ હોય છે બધાને સમ્યક્ત્વ મોહની પ્રકૃતિ ઉદયમાં હોય છે પણ એ દર્શન મોહનું બંધન એનાથી થતું નથી એ ઉદયમાં આવીને થઈ જાય નારકી માં ક્ષય સમય દ્રષ્ટિ હોય છે એમ કે ક્યાં ક્ષણિક મહારાજ ક્ષાયિક લીધેલું ને એ વિચિત્ર પરિસ્થિતિ છે બૌદ્ધ મતી હતા એટલે ગ્રહિત મિથ્યા દર્શનમાં હતા એ તીર્થંકર દ્રવ છે બૌદ્ધ મતી હતા એટલે ગ્રહિત મિથ્યાત્મા હતા પણ એ તીવ્ર કષાય હતા એ તો વિતરાગી મુનિ જોઈને કષાય આવ્યો આ ઢોંગી બેઠો છે આમ ઢોંગ કરે છે ધ્યાનના ધ્યાન કેવા આમાં બધા ધ્યાનના ઢોંગ છે આ બધા ઠીક એ વર્ણવાદ કર્યો તીવ્ર કર્મ માં નારકીનું તીવ્ર નારકીનું તીવ્રમાં તીવ્ર કર્મ માં છેલ્લી હતું એટલો બધો વિતરાગી મુનિ ઉપર કષાય થયો જુદો જુદો વિષય છે એકેન્દ્રિય ની હિંસા થાય ને પંચેન્દ્રિય ની હિંસા થાય એમાં કષાયમાં ફેર પડે છે તો લૌકિક માં તે માણસ મારવાનું ખૂન ની ફાંસી ની સજા થાય માખી મારવામાં ફાંસી ની સજા કોર્ટમાં નથી કરતા માટલા મારે છે કે નહીં એક ઇન્દ્રિયની જુદી વાત છે બે ઇન્દ્રિયની જુદી વાત છે ત્રસ્થાવર ના ભેદ છે કષાયની પરિણતિમાં ફેર હોય છે પંચેન્દ્રિયના ઘાતમાં પણ ફેર છે પંચેન્દ્રિય પ્રત્યે કષાય કરે એમાં ફેર છે પંચેન્દ્રિયમાં પણ જ્ઞાની ધર્માત્મા પ્રત્યે કષાય કરે વિરુદ્ધતા કરે એમાં પરિણામમાં ફેર છે એમાં મુનિરાજ પ્રત્યે કરે એના કષાયના પરિણામમાં ફેર છે બધામાં ફેર છે બધાના ફળ જુદા જુદા છે આ ઉત્કૃષ્ટ છે મુનિરાજ છે ઉત્કૃષ્ટ સાધક છે એના પ્રત્યે કષાય થઈ ગયો છેલ્લી હદની સાતમી નારકી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કસાય થયો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એનો ફળ આવ્યો એ જ જીવ પલટો મારે છે ત્યારે એની તાકાત કેટલી છે ભગવાનના સમોસરણ માં ગયા મહાવીર ભગવાનના સમોસરણ માં કેવડી શુદ્ધ કેવડીના પાદમાં થાય છે એની સમીપમાં એના નિમિત્તે જ થાય છે બીજાના નિમિત્તે ન થાય આપોઆપ ન થાય એવું છે પછી પલટો માર્યો ભગવાનને સાંભળવા જેવા લાગ્યા સમોસરણમાં શાયિક સમય દર્શન હવે અત્યારે કેવું નારકીમાં વાંધો નથી નારકીમાં એ તીર્થંકર નામ કર્મ અને તીર્થના દળિયા બાંધે છે નારકી મને બાંધે છે તીર્થંકર નામ કર્મ એ બાંધે છે ઓલા અનિષ્ટ નારકીને લાયક કર્મ ત્યાંથી નીકળીને તિરિંચ ન થાય નહીં તો મિથ્યા દ્રષ્ટિ જીવ નારકી માંથી લગભગ તિરિંચ થાય મનુષ્ય પણ મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્ય માંથી લગભગ તિરિંચ થાય અને દેવ પણ મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાત્મનું ફળ એવું છે દર્શન બહુ છે ને તત્વની વિરાજના છે એની તિરિંજ ગતિ મુખ્ય છે ને તિરિંજ ગતિનું પેટ બહુ મોટું છે બાકી ત્રણ ગતિમાં બહુ અલ્પ જીવો છે અનંત અનંત જીવો તિરિંજ ગતિમાં છે મોરબીમાં આપણે મને ચંદ્રશેઠ હતા ગુરુદેવના બહુ અનન્ય ભક્ત હતા સંપ્રદાયના વખતથી સંપ્રદાયમાં પણ એ ગુરુદેવને માનતા હતા કે આ કોઈ બીજી વાત કરે છે બહુ પરીક્ષા બુદ્ધિ વાળા બહુ વિરી વાળા હતા ગુરુદેવ ની સાથે બધી વાતો કરી છે બહુ બહાર કહેવા જઈને પણ એવા બહુ વિરી વાળા હતા પરીક્ષા બુદ્ધિથી કે આ સાધુપણું આવું નથી એમ કહે છે, તો હજી વેસ સાધુનો છે ને છોડ્યો નથી, તો કેવું સાધુપણું માને છે ને પરીક્ષા કરતા હતા. પરિવર્તન કર્યા પછી સ્થાનકવાસી સંપ્રદાય છોડ્યો એટલે પહેલો ધક્કો સંપ્રદાય ને લાગ્યો, એટલે સંપ્રદાય વાળા પહેલા ઉકળ્યા. સ્થાનકવાસી સંપ્રદાય વાળા પહેલા વિરોધમાં આવ્યા, પછી દેરાવાસી વાળા આવ્યા, પછી દિગંબર વાળા આવ્યા. ત્યારે ત્યાં એને એને રૂબરૂ ચર્ચા કરવા ગયા. કઈ માસુતીને કઈ સાધુ બાધુ માને નહીં, બાપ બેન આ વિરોધ કરવા જેવો નથી એમ કે. માસુતીજીને ન કે બાપ બેન આ વિરોધ કરવા જેવો નથી, નહીતર પેટ બહુ મોટું છે આગળના. સત્પુરુષનો વિરોધ કરવા જાશો નિગોદ નું પેટ બહુ મોટું છે, કેમ કે સૌથી વધારે સંખ્યા નિગોદ એ જ ગતિમાં છે. ત્રસ કરતા નિગોદ ની એકેન્દ્રી ની સંખ્યા સૌથી મોટી સંખ્યા એની છે, અને તત્વની વિરાધનામાં વધુમાં વધુ સંખ્યામાં જીવો ત્યાં થાય છે. એવું મહાસુધી બહુ એ તો પ્રખર કુનવાળા હતા, લોકો બહુ એને માનતા. ખાનગીમાં એની યારે ચર્ચા કરવા જાય ના રે ના, એ તો માથા બુડો એમાં કઈ અસર નિસર થાય હેલી વાત નથી. વિરોધ ઠંડો પડી ગયો, જેમ જેમ સમય ગયો વિરોધ ઠંડો પડતો ગયો. એવું છે, જીવની સ્વતંત્રતા કોઈ ગજબની ચીજ છે. એક જીવના પરિણામ જોવા કેટલી વિવિધતા અને કેટલી વિચિત્રતા. કહે છે કે અહીંયા ચારિત્રવંતને દુઃખ છે એમ માનવું, એને દુઃખી જોવા એ દ્રષ્ટિથી એને જોવા, એ દર્શન મોહની તીવ્ર દર્શન મોહની થાય છે. અથવા એને એના સ્વરૂપે ન જોવા તે તીવ્ર દર્શન મોહની બાંધવાનું કાર્ય છે. નહીતર એમ કે તમે ક્યાં એમ બીજું કાંઈ ખરાબ કીધું છે, એમને કોઈ સાધન સગવડ નથી એટલે દુઃખી માં અમે કઈ કસાય થોડો કર્યો છે એમના ઉપર. એમને કોઈ સાધન સગવડ નથી બાર માં, એ સગવડ વિનાના તો દુઃખી સીધી વાત છે, સામાન્ય વાત કરી છે. તીવ્ર દર્શન હોવાનું કારણ છે, કેમ કે એમ જે સ્વરૂપ છે એ સ્વરૂપ સ્વીકાર્યું. હૈદરાબાદ માં એક શ્રીમંત માણસ છે, રાજકોટ ના બહુ વિરોધ કર્યો છે. બેનશ્રીનું વચનામૃત પુસ્તક વાંચ્યા પછી આના પરિણામ થયા. હૈદરાબાદ થી પ્લેનમાં મુંબઈ થી અમદાવાદ આવ્યા, અને અમદાવાદ થી કોઈની ગાડી લઈને ટેક્સી કરીને સોનગઢ આવ્યા. આપનું વચનામૃત વાંચ્યા પછી એમ લાગ્યું છે કે નહીં વસ્તુ તો આ સત્ય છે. પછી પશ્ચાતાપ કરવા આવ્યા હતા, એટલે બહુ મોટી ઉંમરના હતા પણ રડતા હતા. મેં બહુ વિરોધ કર્યો છે, ઘણો વિરોધ મેં કર્યો છે, પાર વિનાનો વિરોધ કર્યો છે, પણ વસ્તુ આ સત્ય છે. એવું જીવ સ્વતંત્ર છે ગમે ત્યારે, પણ એ સત્ય વિચારવા માટે કે અસત્ય વિચારવા માટે તદ્દન સ્વતંત્ર છે. એમાં કોઈ કાંઈ એને કરી શકે કે તું ઓછું કર કે તું વધારે કર, આમ ઓછું કર કે આમ વધારે કર, એ પોતે કરે એટલું થાય, પોતાના પરિણામ માં તો પોતે કરે એટલું થાય, બાકી કોઈનું ચાલે એવું બધા કાળા વાવતા લઈને ઉભા રહ્યા ગુરુદેવ ભાવ નો ઊંધું સમજણ માં ઊંધું હોય છે કે આપણા ધર્મ નો નાશ કરે છે, આ ધર્મ નો નાશ કરનારા છે, આ ડુબાડશે બધાને, આમ કરશે આમ કરશે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિ ને જાણવી. શું કહે છે કે જ્ઞાન દ્વારમાં જ્ઞાન ની પર્યાય ને જાણવી, એ વાત ને લીધી. જ્ઞાન દ્વારમાં જ્ઞાનના પર્યાયમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે, એ વાત તો એક કોર રહી, એને તો સંભાળતા નથી કે જ્ઞાને શું જાણ્યું, કયા જ્ઞેયને જાણ્યું. પણ જ્ઞાનમાં જ્ઞાનનો પર્યાય જોવો એ વાત નથી, જ્ઞાનમાં જ્ઞાનની શક્તિને જોવી. એક શક્તિનું બહુ સારું દ્રષ્ટાંત છે આ ઇલેક્ટ્રિસિટી, જેને પાવર કહેવાય છે. હવે એ ગરમ છે કે ઠંડી, ચાલો પ્રશ્ન કરીએ કે આ ઇલેક્ટ્રિક છે એનો સ્વભાવ ગરમ કે ઠંડો? ગરમ એ નહીં, ઠંડો એ નહીં. શક્તિને એ હોતું નથી, એ તો અવસ્થામાં હોય છે. કેમ કે એને જે સાધન લગાડો એમાં એ શક્તિ કામ કરે છે. ઠંડનું સાધન લગાડો તો ઠંડી કરે છે, એર કન્ડિશન લગાડો, રેફ્રિજરેટરને પીન આપો તો બધું ઠંડુ કરે છે, હીટરને લગાડો, મોટા મોટા બોઇલરને લગાડો, ઇલેક્ટ્રિક બોઇલર આવે છે, અગ્નિ એમાંથી તણખા જરે છે. ઊનું કરવા માંગે તો ઊનું થાય, ઊના પાણીના હીટર આવે છે, ત્યાં વીજળી લાગે ને અહીંયા વીજળી લાગે ને, એક જ જગ્યાએથી પાવર આવતો હોય પાછા, એક જ પાવર હાઉસ માંથી પાવર આવે ને, કામ બે પરસ્પર વિરુદ્ધ થાય, એક જ ઘરમાં ઠંડુ થાય ને એક જ ઘરમાં ગરમ પણ થાય, એક સાથે એક જ કાળે. એ એમ સૂચવે છે કે શક્તિ તે શક્તિ છે, એ વ્યક્તિ નથી. શક્તિને સમજવા માટેનો વિષય છે આ દ્રષ્ટાંત, કે શક્તિને શક્તિ સ્વરૂપે સમજવી જોઈએ, અને ત્યાં એનું વ્યક્તિપણું છે, એનાથી એ નિરપેક્ષ શક્તિ છે એમ જોવી જોઈએ. જો ઠંડા ઉણા ઉનાની સાપેક્ષતા લ્યો તો એક વાત સિદ્ધ નહીં થાય, એકે નહીં થઈ શકે. જો એનાથી ગરમી થતી હોય તો ઠંડુ ન થાય ને, એનાથી ઠંડી થતી હોય તો ગરમ ન થાય કાંઈ, પણ એ વાત નથી લાગુ પડતી. એના બંનેથી નિરપેક્ષ છે એ શક્તિ. એમ જ્ઞાનની પર્યાયનું જાણવું તે વ્યક્તિ છે, ને એમાં જાણવાની શક્તિ તે શક્તિ છે. એમ તો નહીં કહી શકાય કે શક્તિ વિના જાણે છે. જાણવાની શક્તિ નથી ને જાણે છે, કેવી રીતે બને? એ જાણવાનું કાર્ય થાય છે એ જ એની શક્તિની હયાતીને તો સૂચવે છે. શક્તિ વગર કેમ કાર્ય થાય? જેમ માણસ શક્તિ વગર ચાલી શકતો નથી, ચાલવાની શક્તિ છે તો ચાલે છે, ઉભો રહેવાની શક્તિ છે તો ઉભો છે, બેસવાની શક્તિ છે તો બેઠો છે, એમ જાણવાની શક્તિ છે તો જાણે છે. આ શક્તિને જાણવી એમ કહે છે. દીપચંદજી જે વિશે વાત લીધી છે, બહુ સુંદર વાત લીધી છે. માણસ ને વિચાર કરતો કરી શું કે છે આમાં. તો સુનુજી કહે છે ને કે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ એમ લે. મુમુક્ષુ જીવ નો અર્થ ખાલી મુમુક્ષુતા ન લે, વિચારવાન જીવ જે પોતાના હિત નો વિવેક કરે છે, પોતાના અહિત નો વિવેક કરે છે, અને સૂક્ષ્મતા એ જે શક્તિને ઓળખે છે. વિચાર એ વિચાર નો વિષય થાય છે, શક્તિને ઓળખવી એ જ્ઞાન ના વિચાર નો વિષય છે. તો અહિયાં કહે છે ક્યાંથી જાણવી સ્વરૂપ ની શક્તિ ને, ક્યાંથી જાણવી, કયા ઠેકાણે થી જાણવી, તે જ્ઞાન દ્વાર માં જાણવી. પરમાગમો માં આ વાત બહુ ઊંચી પરિભાષામાં આવે છે. વિદ્વાનો એ પંડિતો એ આ વાત બહુ સાદી ભાષામાં ગોઠવી છે. સમર અધિકાર માં એ વાત કીધી, ઉપયોગમાં ઉપયોગ નહીં, ઉપયોગ ક્રોધાદિમાં. ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાનમાં જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ્ઞાન છે એમાં તો શક્તિને જોઈ એવી વાત લેવી છે. ત્યાં જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, તેથી જ્ઞાન ક્રિયા આધાર છે અને જ્ઞાન તેનો આધેય છે. એમ અહીંયા જ્ઞાન દ્વાર તે આધાર છે ને એમાં શક્તિ એનો આધેય છે. ત્યાંથી શક્તિને પકડવી જોઈએ.
પર્યાય આધાર છે, દ્રવ્ય છે,
દ્રવ્ય નો આધેય છે એમ છે. આધાર છે એટલે જેના નિમિત્તે જણાય છે, જેને કારણે જણાય છે, જેને જોતા જણાય છે, માટે એને આધાર કહેવાય. બહુ આચાર્યની શૈલી છે, તે એકદમ અસાધારણ પ્રકાર છે શૈલીનો, કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, તેથી એક વસ્તુના આધારે બીજી વસ્તુ નથી. ત્યાંથી એ વસ્તુ છે. તેથી ક્રોધના આધારે જ્ઞાન નથી ને જ્ઞાનના આધારે ક્રોધ નથી. તો હવે કે જ્ઞાન કે જ્ઞાન ના આધારે જ્ઞાન છે, ત્યાંથી શૈલી શરૂ કરી છે. ત્યાં તો શું અનુભવ થી પકડાવ્યું છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એટલે જ્ઞાન સામાન્યમાં નિર્વિકલ્પ જ્ઞાન નો અનુભવ થઈ રહ્યો છે. તારી હયાતી નો અનુભવ થઈ રહ્યો છે, જ્ઞાનમય હયાતી થઈ રહી છે. તને તારો લક્ષ નથી એટલે તને જણાતી નથી. અહીંયા તો એકદમ બહુ ચોખ્ખું લીધું છે કે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, જ્યાં સુધી એ જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિ ન જણાય ત્યાં સુધી ત્યાંથી જ જાણવાનો પ્રયત્ન ચાલુ રાખવો. બીજે ક્યાંથી સ્વરૂપ શક્તિ જણાશે એ વાત તો સદંતર ભૂલી જવા જેવી છે. રાગમાં તું ખોળી ખોળી ને ખોળીશ, હું તીવ્ર રાગ ની પણ મંદ રાગ કષાય ની મંદતામાં તું સ્વરૂપ ને ગોતી ગોતી ને ગોતીશ નહીં જડે. ત્યાં અંધારું છે, ચીજ અજવાળે ખોવાણી છે, નથી જડતી માટે લાવો અંધારે જઈને ગૂંચીએ એ પતો નહીં લાગે. જ્યાં ખોવાણી છે ત્યાંથી જડશે. કુલદેવી દ્રષ્ટાંત આપતા, સો અજવાળે ખોવાણી હોય ને પછી ન જડે એટલે અંધારામાં ગૂંચવા કોઈ જાય ક્યાંથી મળે. તો છે એની પાછું અંધારું છે, બે વાત ભેગી. એમ રાગમાં આત્મા છે નહીં ને રાગ પાછો અંધકાર સ્વરૂપે છે, ત્યાંથી તને આત્મા મળશે. ત્યાંથી જ્ઞાન તો પ્રકાશ છે ને ત્યાં સ્વરૂપ શક્તિ છે. જ્ઞાન પોતે પ્રકાશ સ્વરૂપ છે અને ત્યાં સ્વરૂપ શક્તિ વિદ્યમાન છે, મોજુદ છે, યાદ છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, લક્ષણ જ્ઞાન અને લક્ષ્ય આત્મા. શું કહે છે? જ્ઞાન લક્ષણ છે અને લક્ષ જ્ઞાન નું નથી કરવાનું, લક્ષ આત્માનું કરવાનું છે. જ્ઞાન તો માત્ર એનું ચિહ્ન છે, લક્ષણ છે. આખો આત્મા, અખંડ પરિપૂર્ણ આત્મા એનું લક્ષ છે. એ પોતામાં, પોતાના જ્ઞાનમાં ભાસે છે. જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને અવલોકતા, પોતાના જ્ઞાનમાં અખંડ પરિપૂર્ણ બેહદ સામર્થ્ય વાળો આત્મતત્વ પોતા સ્વરૂપે જ્ઞાનમાં ભાસે છે. જ્ઞાનમાં ભાસે છે એટલે કોક છે એમ ભાસે છે નહીં, પણ પોતા સ્વરૂપે ભાસે છે કે હું આવો છું. શાસ્ત્ર થી જે સમજાય છે એમાં હું નથી આવતો, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે એમ સમજાય છે, પણ હું આવો એ ભાષણ નો વિષય છે. પોતાના નિજ સ્વરૂપ નું ભાષણ એ સમજણ સાચી. જ્યાં સુધી આત્મા સમજાય છે એવો નિજ સ્વરૂપે ન ભાસે, પોતા સ્વરૂપે ન ભાસે, ત્યાં સુધી એ સમજણ સાચી નહીં. ભલે શાસ્ત્ર ને અનુકૂળ હોય તો પણ સાચી નહીં. જે સમજણ શાસ્ત્ર ને અનુકૂળ નથી, એટલે કે શાસ્ત્ર કહે છે એનાથી પણ એનો ખ્યાલ જુદો પડે છે, એ સમજણની તો કોઈ ચર્ચા કરવા જેવી નથી. કેમ કે એ તો પ્રગટ ખોટી સમજણ છે. પણ શાસ્ત્રની સાથે મેળ ખાતી સમજણ હોય પણ ભાવ ભાષણ ન હોય તો એ સમજણ સાચી. એમ સમજણનું જે સ્ટેજ છે, સમજણની જે ભૂમિકા છે, એ ખરેખર આ હદે છે. ત્યાં સુધી સમજણની ભૂમિકા લેવી જોઈએ. અને ત્યારે સહજ આનંદ ધારા વહે છે તે અનુભવ છે. પોતાના જ્ઞાનમાં ભાસે અને એ ભાસતા પછી આનંદ ઉત્પન્ન થાય ત્યારે અનુભવ થાય. અનુભવને આનંદની મોર લાગવી જોઈએ, નહીતર એ અનુભવ નથી. કોઈ એમ કહે કે અમે બહુ તત્વના વિચારમાં, આત્માના વિચારમાં ઊંડા ઉતરી ગયા, એવા ઊંડા ઉતરી ગયા, કે પછી બીજું કાંઈ ત્યાં આત્મા સિવાય કાંઈ વિચારમાં નહોતું, જ્ઞાનમાં એટલો આત્મા જ હતો, માટે અનુભવ થયો કે નહીં, એમાં એકાગ્રતા આવી ગઈ કે નહીં? શ્રદ્ધા જ્ઞાન તો છે ને, એકાગ્રતા થઈ ગઈ. કે એકાગ્રતામાં અનિવાર્યપણે આનંદ ઉત્પન્ન થાય છે. જો સાથે આનંદનો પ્રદેશ પ્રદેશથી અનુભવ હોય તો સમજવું કે એને અનુભવ કહે છે, નહીતર એ અનુભવ નથી. પણ એ વિકલ્પ છે, સૂક્ષ્મ વિકલ્પ થાય અને સ્થૂળ વિકલ્પ ન થાય એટલે એમ ન માનવું કે અહીંયા અનુભવ થઈ ગયો, એ પણ અનુભવ નથી. આનંદનો ઉભરો હોય અંદર, એવો આનંદ હોય કે અનંતકાળમાં નહીં આવેલો એવો આનંદ, નહીં પામેલો, નહીં અનુભવેલો એવો આનંદ હોય, એ આનંદના અનુભવને ખરેખર અનુભવ કહેવામાં આવે છે. આ તો અનુભવનો ગ્રંથ છે ને, ગ્રંથ અનુભવનો છે, અનુભવ પ્રકાશ. એ વાત દીપચંદજીએ અનેક જગ્યાએ લીધી છે.